પ્રાર્થના કરીએ આપણે પ્રભુના વચનો તરફ જઈએ તે પહેલાં. અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા ઈશ્વરપિતા, પ્રભુ આભાર માનીએ છીએ આજના દિવસ માટે. અને પ્રભુ, તમારી સ્તુતિ કરીએ છીએ પિતાજી કે તમારા પવિત્ર વચનો અમે જે વાંચ્યા, અને આજે પ્રભુ એ ખજૂરીનો રવિવાર અને પ્રભુ ઈસુનો વિજયવંત પ્રવેશ અમે ઉજવીએ છીએ, ત્યારે મારી પ્રાર્થના છે કે પ્રભુ આ તમારા વચનોમાં રહેલા ઊંડા મર્મોને રહસ્યો અને પ્રભુ પવિત્ર આત્માદેવ તમારા વચનના એ મર્મોને પ્રકટીકરણો અમારી આગળ ખુલ્લા કરો અને અમારી સાથે બોલો, એવી અમારી પ્રાર્થના વિનંતી છે કે જેથી પ્રભુ આ વચનોમાંથી અમે આત્મિક શિક્ષણ પામીએ, ઉત્તેજન પામીએ, આત્મિક સામર્થ્ય પામીએ અને પ્રભુ અમે એ વચનના પાળનારા બનીએ અને એના આશીર્વાદો મેળવનારા થઈ શકીએ, એવી અમારી પ્રાર્થના વિનંતી છે. ફરીને એક વખત પ્રભુ આ ગુજરાતી ફિલાડેલ્ફિયા ચર્ચની મંડળીને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને અમારી પ્રાર્થના છે કે આ દિવસોમાં પ્રભુ પવિત્ર આત્મા દેવ તમે અમારી મુલાકાત કરો અને પ્રભુ તમારા વચનો તમારા સામર્થ્ય અને પરાક્રમમાં પ્રભુ અમારા હૃદયો સુધી લાવો અને પ્રભુ તમારો આશીર્વાદ આપો. ઈસુને નામે માગીએ છીએ, આમેન. જે ખજૂરીનો રવિવાર એ પ્રભુ ઈસુના જીવનનો છેલ્લો રવિવાર હતો, એ મરણ પામ્યા એ પહેલાંનો આ એમનો જીવનનો છેલ્લો રવિવાર હતો. અને એટલે જ્યારે જીવનનો છેલ્લો રવિવાર હતો મરણ પામ્યા એ પહેલાં, ત્યારે બહુ જ અગત્યનું કામ એ કરવું એ બહુ જરૂરી હતું. અને આપણે જાણીએ છીએ કે આ ખજૂરીના રવિવારના દિવસે પ્રભુ ઈસુ એ યરુસાલેમમાં પ્રવેશ કરી રહ્યા હતા અને પ્રવેશ કરવો બહુ જરૂરી હતો. જે કામને માટે તેઓ આવ્યા હતા, જે કાર્યને સારું ઈશ્વર પિતા એમને મોકલ્યા હતા, એ કાર્ય પાર પાડવાને માટે પણ એ રવિવારે યરુસાલેમ જઈ રહ્યા હતા. એટલું જ નહીં પણ એ દિવસોની અંદર પુષ્કળ સેંકડોની સંખ્યામાં, મોટી સંખ્યામાં યહૂદીઓ જુદા જુદા દેશોમાંથી ત્યાં પાસખા પર્વ ઉજવવા માટે આવ્યા હતા. એ પાસખા પર્વ એ બહુ જ અગત્યનું પર્વ યહૂદી પ્રજાને માટે છે અને એ ઉજવવાને માટે દુનિયાના સેંકડો પુષ્કળ લોકો ત્યાં આવ્યા હતા. અને આપણે વાંચીએ છીએ કે આ દિવસોમાં, એ પ્રભુ ઈસુના દિવસોમાં, ખજૂરીના રવિવારે પ્રભુના વચન પૂર્ણ થઈ રહેલા. જો તમે નિર્ગમનનું પુસ્તક તેનો 12મો અધ્યાય તમે ખોલો તો ત્યાં પહેલી જ કલમથી પ્રભુના વચન આ પ્રમાણે છે. અને કહે છે કે મિસર દેશમાં યહોવાએ મૂસા તથા હારુને કહ્યું કે આ માસને તમારા માસમાંનો પ્રથમ ગણવો, તે તમારા વર્ષનો પ્રથમ માસ થાય. કહે છે કે તમારું જે યર હોય જ્યુઈશ કેલેન્ડર, એનો આ પ્રથમ માસ અથવા પ્રથમ મહિનો તમારે ગણવો અને એમાં તમારે આ પ્રમાણે કરવું. અને ત્યાં ત્રીજી કલમ કહે છે કે ઇસરાયેલના આખા સમુદાયને કહે કે આ માસને 10મે દિવસે, તમે જોયું કે આજે માસ હતો એ નિશાનનો મહિનો હતો, અને નિશાન મહિનાના 10મા દિવસે પ્રત્યેક પુરુષ પોતાના પોતાને સારું પોતાના બાપના ઘર પ્રમાણે એક એક હલવાન લેવું, એટલે કુટુંબ દીઠ એક હલવાન કહે છે કે લેવું. હા, એ હલવાન એ 10મીના નિશાનને પસંદ કરવું એ બહુ જરૂરી હતું. એ 10મીનો એ 10મી તારીખ નિશાન મહિનાની એ જ ખજૂરીનો રવિવાર કે જે દિવસે એ પાસખા પર્વ ઉજવવાને માટે હલવાન પસંદ કરવામાં આવતું હતું. અને એ યોહાન બાપ્તિસ્મા કરનાર જ્યારે યોહાન 1:29માં પોકારીને કહે છે કે જુઓ દેવનું હલવાન કે જે જગતનું પાપ હરણ કરે છે, એ દેવનું હલવાન એ આ નિશાન મહિનાની 10મી તારીખે એ પસંદ કરાય એને માટે એ દેવનું હલવાન એ યરુસાલેમ જઈ રહ્યા હતા. અને પછી ત્યાં બાઇબલ આગળ એવું કહે છે ત્યાં 6ઠી કલમમાં, અને તે જ માસના 14મા દિવસ સુધી તમારે તે રાખી મૂકવો. અને પછી આગળ કહે છે ને ઇસરાયેલની આખી મંડળીના સમુદાયે તેને સાંજે કાપવો. તમે જોયું કે 14મી તારીખે પછી એને કાપવાની શરૂઆત થાય અને એટલે 10મી તારીખે એ ખજૂરીના રવિવારે એ હલવાન પસંદ થવું એ જરૂરી હતું. અને એટલા માટે પ્રભુ ઈસુદેવના હલવાન એ યરુસાલેમ જઈ રહ્યા હતા. અને પછી સોમવારે 11મી તારીખ થાય ને પછી મંગળવારે 12મી ને બુધવારે 13મી ને ગુરુવારે 14મી તારીખ અને 14મીની સાંજે ગેતસીમાને બાગમાં ઈસુને શું કરવામાં આવ્યા? પરસ્વાધીન કરવામાં આવ્યા ને પકડવામાં આવ્યા અને કપાવવાની શરૂઆત થઈ. એમને સોટીઓનો માર મારવામાં આવ્યો અને કેટલા બધાએ મુક્યો મારીને ઠઠા મસ્કર્યો કર્યા અને એમને કેટલા બધા ફટકા મારવામાં આવ્યા અને કોડાનો માર મારવામાં આવ્યો અને આખરે પછી શુક્રવારે ગુડ ફ્રાઈડેના દિવસે એ જડી દેવામાં આવ્યા અને બલિદાન પામ્યા. અને એટલે તમે જો કે કેટલું અક્ષર સ પ્રભુનું વચન એ ત્યાં ખજૂરીના રવિવારથી લઈને એ પૂર્ણ થઈ રહ્યું હતું કે એ દેવનું અલવાન એ ત્યાં પસંદ કરવામાં આવી રહેલું. એટલું જ નહીં પણ આખી દુનિયાના યહૂદીઓ ત્યાં ભેગા થયા હતા પાસખા પર્વ પાળવા માટે. અને આ કંઈક જુદું જ પાસખા પર્વ હતું કે જેમાં દેવનું અલવાન એ બલિદાન પામી રહ્યું હતું. અને ઘણા બધા યહૂદીઓ એ વિજયવંત જે સવારી હતી પ્રભુ ઈસુની એમાં ઘણા સેંકડો લોકો પણ જોડાયા હતા અને ઘણા લોકોના જાત જાતના ઈરાદા હશે. અને એ વખતે લોકો તે એક રાજકીય મસીહા, પોલિટિકલ મસીહા, કારણ કે એ લોકો રૂમી સરકાર નીચે જીવતા હતા અને એટલે કે રૂમી સરકારને ફગાવી દે, એ રૂમી સરકારમાંથી એમને સ્વતંત્રતા અપાવે, એમને મુક્તિ અપાવે, એવા એક મસીહાની તો એ લોકો રાહ જોતા હતા. પણ પ્રભુ ઈસુ એ તો આત્મિક મસીહા હતા, એ તો આત્મિક જીવન આપવાને માટે આવ્યા હતા. અને એક કારણ સારું પણ ઘણા બધા લોકો એ દિવસે વિજયવંત એ જે સવારી હતી એમાં ઈસુની પાછળ પાછળ ગયા હતા. એટલું જ નહીં પણ એ બાબતને લઈને પણ ઘણા બધા ઈસુને યરુસાલેમમાં આવકારવાને માટે એટલી મોટી સવારી કાઢી હતી. એટલું જ નહીં, ત્યાં 37મી કલમમાં શું કહે છે, લૂક 19:37 આપણા વચનમાં, તે નજીક જૈતુનના પહાડના ઢોળા પાસે આવી પહોંચ્યો ત્યારે જે પરાક્રમી કામો તેઓએ જોયા હતા તે સગડાને લીધે શિષ્યોનો આખો સમુદાય હર્ષથી મોટે ઘાટે દેવની સ્તુતિ કરતા કહેવા લાગ્યો. તમે જો કે જે પરાક્રમી કામો જોયા હતા, તમે જો કે લોકોએ પરાક્રમી કામો ઈસુને કરતા જોયા હતા અને એટલે એ લોકોને થઈ ગયેલું કે આ જ આપણો મસીહા છે કે જે રોમન સરકારને ફગાવી દેશે અને ઉખાડીને ફેંકી દેશે અને એ આપણો રાજા થશે. અને એટલા માટે પણ એ લોકો ત્યાં ઈસુની પાછળ ગયા હતા કે જે પરાક્રમી કામો ઈસુને કરતા જોયા હતા ને એ લંગડાઓને ચાલતા કરે, પક્ષઘાતીઓને એ લૂલાઓને સાજા કરે, આંધળાઓને દેખતા કરે, બહેરાઓને સાંભળતા કરે અને મુએલાઓને તે મરણમાંથી પણ ઉઠાડી શકે અને ખાલી 5 રોટલી ને 2 માછલીથી સેંકડોને જમાડી શકે, એના જેવો બીજો ઉત્તમ કોણ હોઈ શકે? રાઈટ, એના જેવો બીજો આગેવાન કોણ થઈ શકે? અને એટલા માટે પણ તમે જો કે લોકો ગયા હતા ત્યાં. યોહાની સુવાર્તામાં સ્પષ્ટ કહે છે, યોહાની સુવાર્તા 12મો અધ્યાય તેની 17 અને 18 કલમ, યોહાની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય અને તેની 17મી અને 18મી કલમ, તેણે લાજરસને કબરમાંથી બોલાવ્યો, 103 નંબરનું પાનું ગુજરાતી બાઇબલમાં, અને મરી ગયેલાઓમાંથી ઉઠાડ્યો. તે વખતે જે લોક તેની સાથે હતા તેઓએ સાક્ષી આપી તેણે એ ચમત્કાર કર્યો હતો એવું તેઓએ સાંભળ્યું હતું, તે કારણથી પણ લોકો તેને મળવા ગયા. કહે છે તમે જો કે દિવસોમાં લાજરસને 4-4 દિવસથી એ કબરમાં દફનાયેલો હતો, મરણ પામેલો હતો અને એવી સ્થિતિમાંથી એને મરણમાંથી ઉઠાડ્યો એ નાની સૂની કોઈ વાત નહોતી. અને એટલા માટે લોકોને થઈ ગયું કે આને આપણે મળવા જવું જોઈએ, એને જોવાને માટે, મળવાને માટે સેંકડોની સંખ્યામાં લોકો ખજૂરીના રવિવારે ગયા એમ બાઇબલ આપણને કહે છે. એટલે હદ સુધી 19મી કલમ કહે છે કે તે માટે ફરોશોએ મહોમાંએ કહ્યું કે જુઓ તમારું તો કંઈ વળતું નથી, જુઓ આખું જગત તેની પાછળ ગયું છે. આ કોઈ દુનિયાના ખૂણામાં બનતો બનાવ નહોતો, આખું જગત, આખી દુનિયામાંથી આવેલા યહૂદીઓ અને લોકો સેંકડોની સંખ્યામાં ત્યાં હતા એ બાઇબલ આપણને કહે છે. અને એટલા માટે લોકો ગયા હતા. હવે એ પ્રથમ ખજૂરીના રવિવારે પ્રભુ ઈસુ બહુ નમ્રતાથી યરુસાલેમમાં પ્રવેશ કરી રહ્યા હતા. પૂરી નમ્રતા સાથે ઈસુ એ યરુસાલેમમાં પ્રવેશ કરી રહ્યા છે અને ત્યાં લુક 19:28-29 એમ કયા પછી તે યરુસાલેમને માર્ગે તેમની આગળ ચાલતો થયો. 29મી કલમ, તે બેથફગે તથા બેથાની પાસે જૈતુન નામના પહાડ આગળ આવ્યો ત્યારે તેણે શિષ્યો મારા બેને એમ કહીને મોકલ્યા કે સામેના ગામમાં જાઓ, તેમાં પેસતા એક ગધેડાનું વછેરું બાંધેલું તમને મળશે, તે પર કોઈ માણસ કદી બેઠું નથી, તેને છોડી લાવો. તમે યરુસાલેમને માર્ગે એ ચાલતો થયો, બાઇબલ એમ કહે છે. અને પછી બેથાની આગળ તે રોકાયો. એ ક્યાં રોકાયો હશે? બેથાનીમાં લાજરસ, જેને મરણમાંથી ઉઠાડ્યો હતો, મરિયમ અને માર્થાને ત્યાં આ તૈયારી કરવાને માટે એ ત્યાં રોકાયો હતો. તે દરમિયાન બે શિષ્યોને કહ્યું કે જાઓ સામેના ગામમાં જઈને તમે એક ગધેડાનું ખોલું અથવા વછેરું એટલે કે એનું બચ્ચું તમે છોડી લાવો, જેના પર કદી કોઈ બેઠું નથી. અને તમે જો કે પ્રભુ ઈસુ એ ઈશ્વરની આખી સૃષ્ટિમાં જે નમ્રમાં નમ્ર પ્રાણી છે એ લઈ આવવાને માટે શિષ્યોને કહે છે કે જેના પર સવાર થઈને તેઓ પૂરી નમ્રતાથી રાંકપણે એ યરુસાલેમમાં પ્રવેશ કરે. અને જે બીજી ભવિષ્યવાણી એ દિવસે પૂરી થઈ રહેલી એ જખારિયા પ્રબોધકનું પુસ્તક, તેનો 9મો અધ્યાય અને તેની 9મી કલમ. જખારિયા પ્રબોધકનું પુસ્તક અને તેનો 9મો અધ્યાય અને તેની 9મી કલમ. તમારા બાઇબલમાં 818મું પાનું જૂના કરારમાં જખારિયા 9:9, હે સિયોનની પુત્રી બહુ આનંદ કર, હે યરુસાલેમની પુત્રી જય પોકાર કર, જો તારો રાજા તારી પાસે આવે છે તે ન્યાયી તથા તારણ સાધનાર છે, તે નમ્ર છે. બાઇબલ શું કહે છે? તે નમ્ર છે. એ પૂરી નમ્રતામાં યરુસાલેમમાં પ્રવેશ કરી રહ્યા હતા અને બાઇબલ કહે છે તે નમ્ર છે અને ગધેડા પર, હા ખોલા એટલે કે ગધેડીના વછેરા પર સવાર થઈને તે આવે છે. હા, એ નમ્રતાનું પ્રતીક, એ ગધેડાનું વછેરું, એના પર સવાર થઈને પૂરી નમ્રતામાં ઈશ્વરની ઈચ્છાને આધીન થઈને એ નમ્રતામાં આ ભવિષ્યવાણીને પૂર્ણ કરતા પ્રભુ ઈસુ યરુસાલેમમાં પ્રવેશ કરી રહ્યા છે. અને ફિલિપીઓનો પત્ર તેનો 2 અધ્યાય અને તેની 6-8 કલમ, ફિલિપીઓનો પત્ર 2 અધ્યાય અને તેની 6-8 કલમની અંદર આપણે પ્રભુ ઈસુની નમ્રતા વિશે એ પાઉલનું વર્ણન વાંચીએ છીએ. 195મું પાનું, ફિલિપી 2:6, પોતે દેવના રૂપમાં છતાં તેણે દેવ સમાન હોવાને પકડી રાખવાને ઈચ્છ્યો નહીં. તમે જો કે દેવના રૂપમાં હોવા છતાંય કહે છે કે દેવ હોવાને પકડી રાખવાને સમાન રહેવાને એણે પકડી રાખ્યું નહીં, પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને એટલે માણસના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો, એમ બાઇબલ કહે છે. પોતાને ખાલી કર્યો. હા, એ ઈશ્વર હતા, એ ઈશ્વરના સ્થાનમાંથી ઈશ્વરનું સ્થાન મૂકી દઈને સંપૂર્ણ માણસ બન્યા અને મનુષ્ય બનીને આ પૃથ્વી પર આવ્યા. એટલું જ નહીં પણ બાઇબલ એમ કહે છે કે પણ 7મી કલમ, પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને, માણસના રૂપમાં તો આવ્યા પણ પાછું દાસનું રૂપ પણ એમણે ધારણ કર્યું. અને 7મી કલમ એ પ્રમાણે આપણને કહે છે. અને 8મી કલમ, અને માણસના આકારમાં પ્રગટ થઈને મરણને, હા વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યો. તમે જો કે પોતાને નમ્ર કર્યો. હા, એ યરુસાલેમમાં જતા ઈશ્વર પિતાની ઈચ્છાને પૂર્ણ કરવાને માટે પૂરી નમ્રતામાં હા એ આગળ વધી રહ્યા હતા. અને એટલા માટે તા માથીની સુવાર્તા તેનો 20મો અધ્યાય તેની 17:18-19 કલમની અંદર ઈસુએ, તમે જુઓ કે જ્યારે એ યરુસાલેમ જતા જતા પોતાના શિષ્યોને શું કહ્યું. માથીની લખેલી સુવાર્તા તેનો 20મો અધ્યાય અને તેની 17મી કલમ, 21મું પાનું નવા કરારમાં, અને ઈસુએ યરુસાલેમ જતા રસ્તે 12 શિષ્યોને એકાંતમાં લઈ જઈને તેઓને કહ્યું કે જુઓ આપણે યરુસાલેમ જઈએ છીએ ને માણસના દીકરો મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને સ્વાધીન કરાશે ને તેઓ તેના પર મરણ દંડ ઠરાવશે અને ઠઠ્ઠા મસ્કરી કરવાને તથા કોડા મારવાને તથા વધસ્તંભે જડાવાને તેઓ તેને વિદેશીઓને સોંપી દેશે અને ત્રીજે દહાડે પાછો ઉઠશે. તમે જુઓ કે ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે આપણે શા માટે યરુસાલેમ જઈ રહ્યા છે. તો યરુસાલેમ જઈ રહ્યા છે તો ત્યાં જે બનવાનું છે એ અગાઉથી જ ભવિષ્યવાણી તરીકે ઈસુ પોતાના શિષ્યોને કહી દે છે કે ત્યાં આવું આવું થવાનું છે. કે છે હા, કહે છે મને પકડવામાં આવશે, મને મરણદંડ ઠરાવવામાં આવશે, ઠઠ્ઠા મશ્કરીઓ કરશે, ઘોડાનો માર મારશે અને વધસ્તંભે જડવાને માટે સોંપી દેશે. તમે જો કે એ થવાનું છે એટલા માટે આપણે યરુસાલેમ જઈ રહ્યા છે કે છે. અને આ જાણ્યા છતાંય ત્યાં જવું એ કેટલી બધી કઠણ બાબત છે. અને એ જાણીને એ કઠણ બાબતમાંથી પસાર થવાને માટે, એ મરણદંડ સહેવાને માટે, બલિદાન થવાને માટે ઈસુ યરુસાલેમ જઈ રહ્યા છે, ત્યારે પૂરી નમ્રતામાં એ ત્યાં જઈ રહ્યા છે. એ કેવી અજાયબ જેવી બાબત છે. બીજી બાબત કે પ્રભુ ઈસુ ત્યાં યરુસાલેમમાં શાંતિના રાજા તરીકે, શાંતિના સરદાર તરીકે, શાંતિના રાજકુંવર તરીકે એ પ્રવેશ કરી રહ્યા છે. ત્યાં લૂકની લખેલી સુવાર્તા 19મો અધ્યાય અને 38મી કલમ તમે જુઓ કે લોકોએ શું બૂમો પાડી. અને ત્યાં લૂક 19:38 પ્રભુને નામે જે રાજા આવે છે, લોકોએ શું કહ્યું કે રાજા આવે છે. ઈસુને રાજા તરીકે ઓળખ્યા અને સંબોધ્યા. અને પ્રભુને નામે જે રાજા આવે છે તેને ધન્ય છે, આકાશમાં શાંતિ તથા પરમ ઊંચામાં મહિમા થાવ. કહે છે કે જે રાજા આવે છે તેના લીધે શું થાવ? શાંતિ થાવ. કહે છે શાંતિ થાવ. હા, એ શાંતિના સરદાર તરીકે, શાંતિના રાજકુંવર તરીકે, શાંતિના રાજા તરીકે લોકોએ ઈસુને જોયા. અને આપણે જાણીએ છીએ કે જ્યારે પ્રભુ ઈસુનો જન્મ થયો લૂક 2:14 ત્યારે દૂતોએ શું ગાયું હતું? કહે છે કે પરમ ઊંચામાં દેવને મહિમા થાઓ અને પૃથ્વી પર જે માણસો વિશે પ્રસન્ન છે તેઓને શાંતિ થાઓ. તમે જોયું કે એમના જન્મ વખતે પણ શાંતિ વિશે વાત કરવામાં આવી હતી. અને લોકોએ એમને એટલા માટે શાંતિના રાજા તરીકે સંબોધ્યા કારણ કે એ વખતની પ્રણાલિકા હતી. એ પ્રણાલિકા એવી હતી કે જો રાજા એ ગધેડા પર સવાર થઈને આવે તો એ શાંતિ લઈને આવે, પણ જો રાજા ઘોડા પર બેસીને આવે તો શું લઈને આવે? યુદ્ધ લઈને આવે. હી કમ્સ ફોર વોર ઓન ધી હોર્સ, યુ સી, પણ વેન ઇઝ કમિંગ ઓન અ ડોન્કી, હી કમ્સ ફોર પીસ. એ શાંતિ લઈને આવી રહ્યા હતા. અને એટલા માટે ગધેડા પર સવાર થઈને આવવું એ જરૂરી હતું કારણ કે શાંતિના રાજા તરીકે એ શાંતિ લઈને એ આવી રહ્યા હતા, એમ બાઇબલ આપણને કહે છે. અને એ શાંતિ એ ખરેખર બહુ અગત્યની શાંતિ કારણ કે પ્રભુ ઈસુ યરુસાલેમમાં એ માણસોને શાંતિ મળે એટલે માટે જઈ રહ્યા હતા. કારણ કે તમે જુઓ કે આખી પૃથ્વી પર આજે ખરેખર શાંતિ નથી. લોકો જે ફાંફા મારે છે એ ખરેખર શેના માટે મારે છે? શાંતિને માટે. માણસોને જે ખરેખરું જોઈએ છે એ શાંતિ છે. તમને એમ નહીં કે મારે શાંતિ જોઈએ છે, પણ એ દરેક જે બાબતો પાછળ દોડે છે એની પાછળ એ શાંતિ શોધે છે. ગમે તેવા મોટા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ હોય કે મોંઘા મોંઘી દાટ કારો હોય કે જે હોય, પણ એને ખરેખર જે જોઈએ છે એ તો શાંતિ જોઈએ છે. કારણ કે આપણે જાણીએ છીએ કે એદન બાગની અંદર જ્યારે માણસે પાપ કર્યું ત્યારે ઈશ્વર અને માણસ વચ્ચે શું તૂટી ગયું? સંબંધ તૂટી ગયો. ઈશ્વર અને માણસ વચ્ચેની જે શાંતિ હતી તે તૂટી ગઈ, એ ચાલી ગઈ. એટલું જ નહીં, એ જ એદન બાગની અંદર માણસ માણસ વચ્ચેની પણ શાંતિ તૂટી ગઈ. કારણ કે તરત જ આદમે પોતાની સ્ત્રી હવા ઉપર આરોપ મૂકવા માંડ્યા અને કહેવા માંડ્યું કે આ સ્ત્રી તે જે મને આપી છે એણે આ મને કરાયું કે છે. તમે જો કે એ પુરુષ અને સ્ત્રીને, પુરુષ પુરુષ વચ્ચે અથવા માણસ માણસ વચ્ચેનો સંબંધ પણ તૂટી ગયો. એટલે કે ઊભી શાંતિ અને માણસ માણસ વચ્ચેની શાંતિ એ તૂટી ગઈ. અને એ ફરી સ્થાપવા માટે ઊભાને આડા લાકડા પર ઈસુને વધસ્તંભે જડાવવું જરૂરી હતું. એ હલવાનનું લોહી એ વધસ્તંભની એ બારસાખોને, આપણા હૃદયની બારસાખો પર છંટાય એ ખરેખર બહુ જરૂરી હતું. અને એટલા માટે તમે જો કે ઈસુએ શાંતિ કરાવવા માટે જઈ રહ્યા હતા, આત્મિક શાંતિ, ખરી શાંતિ, સાચી શાંતિ લાવવા માટે. અને ત્યાં લુકની સુવાર્તા 19મો અધ્યાય અને ત્યાં 41મી કલમ, લુકની સુવાર્તા 19મો અધ્યાય અને 19મી કલમ. તે પાસે આવ્યો ત્યારે શહેરને જોઈને, કયા શહેરને જોઈને? યરુસાલેમ શહેરને જોઈને. તમે જો કે તેણે તેને માટે રડીને કહ્યું કે જો તે હા તે તારી શાંતિને લગતા જે વાના છે તે આજે જાણ્યા હોત તો કેવું સાંગ. તમે જો કે પ્રભુ રડ્યો, શેના માટે રડ્યો? કે જો તમે લોકોએ તમારી શાંતિને લગતા વાના જાણ્યા હોત તો સારું થાત. અને પ્રભુ આજે બી કદાચ રડે છે કે જો આપણે આપણી શાંતિને લગતા વાના ઈશ્વરમાં જો પામ્યા નથી તો ઈસુ રડે છે અને કહે છે કે તે તારી શાંતિને લગતા વાના જાણ્યા હોત તો કેવું સારું. ઈસુએ કહે છે કે રડીને કહ્યું પણ હમણાં તેઓ તારી આંખોથી ગુપ્ત રખાયેલા છે, કેમ કે તે તારા ઉપર એવા દિવસો આવી પડશે. તમે જો કે શાંતિનો સરદાર, શાંતિનો રાજા એમની વચ્ચે જ છે, એ શાંતિનો મસીહા, તોય એને લોકોએ સ્વીકાર્યો નહીં. તમે જો, અને કહે છે કે એના લીધે કહે છે કે તારા ઉપર એવા દિવસો આવી પડશે કે જ્યારે તારા વૈર્યો તારી સામા પાળ બાંધશે, તને ઘેરો ઘાલીને ચારે તરફથી સંકળાવશે, તેઓ તને તથા તારામાં વસતા તારા છોકરાને જમીન પર પછાડી નાખશે અને તેઓ તારામાં એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેશે ને, કેમ કે તારી કૃપા દ્રષ્ટિનો સમય તે જાણ્યો નહીં. તે તારી કૃપા દ્રષ્ટિનો સમય જાણ્યો નહીં. એ બહુ અફસોસની વાત છે. આપણા જીવનમાં કૃપા દ્રષ્ટિનો સમય આવે છે કે જ્યારે ઈશ્વરનો આત્મા આપણી સાથે વાત કરે છે કે ભાઈ તું તારું જીવન પ્રભુને સોંપી દે, બેન તારું જીવન પ્રભુને સોંપી દે, અને જો ના સોંપી દે, એ કૃપા દ્રષ્ટિના સમયનો ઉપયોગ ના કરી લે તો પછી બહુ મુશ્કેલી થાય. અને આ લોકોની પણ એવી જ સ્થિતિ થઈ કે એ કૃપા દ્રષ્ટિનો સમય એ લોકોએ જાણી લીધો નહીં. ગયા વીકમાં મારો જે સન છે એ યુનિવર્સિટીમાં છે અને કહે કે મારે મારા ક્લાસમાંથી કહે છે કે ટીચરે એસાઇનમેન્ટ આપ્યું છે તો કે મારે પેપર લખવાનું છે, તો વાય કાન્ટ યુ ટેક મી ટુ ધ હોલોકાસ્ટ મ્યુઝિયમ. અને એટલે ત્યાં લોસ એન્જલસમાં હોલોકાસ્ટ મ્યુઝિયમ છે, મ્યુઝિયમ ઓફ ટોલરન્સ, એ મને જોવાને માટે કેમ ના લઈ જાઓ? મેં કીધું હા લઈ જઈશ બેટા હું તને. એટલે હું એને જોવાને માટે લઈ ગયો. અને ત્યાં જે જર્મનીની અંદર નાઝી સરકાર વખતે એ 6 મિલિયન જ્યુઝને ગેસ ચેમ્બર્સમાં રેસી નાખવામાં આવ્યા અને બીજી બધી કેટલી રીતે એમને શૂટ કરી દેવામાં આવ્યા, જીવતા જીવતા દફનાવી દેવામાં આવ્યા. એટલું જ નહીં પણ એમના છોકરાઓને તો, બાળકોને તો પછાડી પછાડીને મારી નાખ્યા. એ બતાવે છે, મારી આંખમાંથી 2-3 વાર આંસુ નીકળી ગયા કે કેટલું ભયંકર આ કરોડોની યહૂદીઓની સંખ્યાને સહન કરવું પડ્યું. કેમ? કારણ કે કૃપા દ્રષ્ટિનો સમય જાણ્યો નહોતો. તમે જો કે ઘણી બધી આફતો આપણે પોતાના પર એટલા માટે લાવી દઈએ છીએ કે જે પ્રભુએ કૃપા દ્રષ્ટિનો સમય આપણા જીવનમાં આપ્યો હોય એને આપણે ઉપયોગ નથી કરી લેતા. એટલા માટે એ કૃપા દ્રષ્ટિના સમયમાં પ્રભુને જીવન સોંપી દેવું એ કેટલું બધું જરૂરી છે. અને તમે જાણો છો કે પ્રભુ જે શાંતિ આપવા માગે છે કેવી અજાયબ જેવી શાંતિ છે. ત્યાં યોહાન 14:27 કહે છે, કહે છે કે હું શાંતિ આપું છું તમને, મારી શાંતિ હું તમને આપું છું જ, કહે છે. જેમ જગત આપે છે તેમ હું આપતો નથી. તમે જો કે જગત શાંતિ આપી શકતું નથી. જગતની શાંતિ કદાચ 2-3 કલાકની હોય પછી એ શાંતિ નથી, પણ ઈસુની શાંતિ કાયમની શાંતિ છે. તમે જો કે આજે દેશો વચ્ચે શાંતિ નથી, સરકારોમાં શાંતિ નથી, તમે જો કે ઇકોનોમિકલી અને આર્થિક રીતે પણ કોઈ શાંતિ નથી, કેટલા બધા લોકો વલખા મારી રહ્યા છે, અને તમે જો કે કેટલા બધાના મનોમાં હૃદયોમાં શાંતિ નથી, એ શાંતિ કેવળ ઈસુ જ આપી શકે છે. રારોટોંગા નામનો એક ટાપુ છે આ પેસિફિક ઓશનની અંદર, અને ત્યાં પેસિફિક એ મધ્ય સમુદ્રની અંદર એ રારોટોંગાના ટાપુ ઉપર મિશનરી મિટિંગ ચાલતી હતી. અને એ મિશનરી મિટિંગની અંદર એક વયોવૃદ્ધ વડીલ ઊભા થયા અને પછી કે એમણે સાક્ષી આપવા માંડી કે આપણે તો ચાર રાજાઓની કારકિર્દીમાંથી પસાર થયા છે. કે છે તો કે જે પહેલો રાજા હતો એના વખત દરમિયાન તો યુદ્ધ બધા ફાટી નીકળ્યા અને યુદ્ધના લીધે એટલી બધી બિહામણી સ્થિતિ ઊભી થઈ ગઈ અને આપણે બહુ બીકના માર્યા જીવવું પડતું હતું. પણ પછી કે જે રાજા હરી ગયો અને બીજા રાજાએ આપણને કહે છે કે જીતી લીધા અને આ બીજા રાજાના વખતમાં કહે છે કે ભારે દુકાળ પડ્યો કહે છે અને કહે છે કે આપણે કેટલું બધું વેઠવું પડ્યું ને એ દુકાળના સમયો દરમિયાન કહે છે કે આપણે ઘાસ ખાવું પડ્યું ને પાંદડા અને એ ઝાડના મૂળિયા અને એવું બધું ખાવું પડ્યું કહે છે. અને ત્યારબાદ કહે છે કે એ બીજા રાજાના સમયમાં પછી કહે છે જે કોલોનાઇઝર્સ હતા બ્રિટિશ કોલોનાઇઝર્સ એ લોકો ચડી આવ્યા અને કહે છે કે એ લોકોએ આપણને જીતી લીધા અને કહે છે કે એ બ્રિટિશ કોલોનાઇઝર્સ આવ્યા ને આપણને જીતી લીધા અને એ રીતે ત્રીજો રાજા આપણી પર આવ્યો. પણ કે જે ત્રીજા રાજા દરમિયાન એના સમય દરમિયાન આપણને એક એવા રાજાની ઓળખાણ થઈ કહે છે. એ લોકો કહે છે મિશનરીઓ લાવ્યા અને એ મિશનરીઓના લીધે કહે છે કે આપણને રાજાનો રાજા ખરો શાંતિનો રાજા એ ઈસુ રાજાની ઓળખ થઈ કહે છે અને આપણા જીવનો બદલાઈ ગયા. તમે જો કે કૃપા દ્રષ્ટિનો સમય કહે છે કે આપણે જાણ્યો તો કહે છે કે આપણા જીવનો બદલાઈ ગયા અને હવે આપણા હૃદયમાં એ સ્વર્ગીય શાંતિ છે. ત્રીજી બાબત, ઈસુએ ખજૂરીના રવિવારના દિવસે એ વિજયવંત પ્રવેશ કરી રહ્યા હતા. એ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તરીકે એ વિજયવંત સવારી હતી. એમની આ જે વિજયવંત સવારી હતી એક ગધેડાના વછેરા પર સવાર થઈને એ કોઈ સિંહાસન તરફ નહોતી દોરી જતી, એ કોઈ રાજવી અથવા પૃથ્વી પરના સિંહાસન તરફ નહોતી દોરી જતી, પણ ક્યાં દોરી જતી હતી? વધસ્તંભ તરફ. એ વિજયવંત સવારીએ એમને વધસ્તંભ તરફ દોરી જઈ રહેલી. હા, એ વિજયવંત સવારી એમને કોઈ પૃથ્વી પરનો ક્રાઉન અથવા પૃથ્વી પરનો મુગટ, કોઈ પૃથ્વી પરના રાજાનો મુગટ મેળવવા માટે નહોતી દોરી લઈ જતી, પણ એ તો કાંટાનો મુગટ એ તરફ એ સવારી એમને લઈ જતી હતી. અને એ પ્રભુ ઈસુની સવારી એ કોઈ પૃથ્વી પરનું દુનિયાવી રાજ્ય મેળવવા માટેની સવારી નહોતી, પણ એ તો લોકોને ઈશ્વરના રાજ્યમાં લાવવાને માટે, ઈશ્વરનું રાજ્ય સ્થાપવાને માટેની એ વિજયવંત સવારી હતી. અને એટલે પ્રભુ ઈસુ એ વિજયવંત સવારી કરી એમાં એ ખરેખરો મોટો વિજય હતો, કારણ કે એમાં શૈતાનની હાર હતી, એ અંધકારના પરિબળોની હાર હતી, પાપની હાર હતી, પાપના બંધનો તૂટી જાય અને લોકોને જીવન મળે એ માટેની એ સવારી હતી. અને એટલા માટે તમે જો કે પ્રભુ ઈસુ એ યરૂસાલેમમાં પ્રવેશ કર્યો. પાસખાના હલવાનને પસંદ કરવામાં આવે એ ખજૂરીના રવિવારે, એ માટે ઈશ્વરના દેવના હલવાન તરીકે એમણે ત્યાં પ્રવેશ કર્યો. અને લોકો જે પુકારતા હતા, હોસાના હોસાના, હમણાં પણ બાળકો અહીંયાથી ગયા તો શું પોકારતા હતા? હોસાના હોસાના, રાઈટ? માથીની સુવાર્તાના 21મા અધ્યાયમાં હોસાના એ શબ્દ આવેલો છે. એ હોસાના એ હિબ્રુ શબ્દ છે, એનો અર્થ થાય છે કે મને બચાવ, પ્રભુ કૃપા કરીને મને બચાવો. હોસાનાનો જે અર્થ થાય છે, પ્રભુ કૃપા કરીને મને બચાવો, લોર્ડ આઈ બિસીચ યુ સેવ મી નાઉ, પ્રભુ મને બચાવો. અને શું ખરેખર આપણે આ ખજૂરીના રવિવારે એ હોસાના કહીને પ્રભુને એ પ્રાર્થના કરી શકીએ આપણે કે પ્રભુ મને બચાવો, પ્રભુ મને બચાવો? એ હોસાના જ્યાં સુધી આપણે ના કહીએ ત્યાં સુધી આપણા જીવનમાં એ કૃપા દ્રષ્ટિનો સમય આપણે પામી શકતા નથી. ઇંગ્લેન્ડની અંદર એક વખત એક માણસને ભયંકર ગુનાને માટે પકડવામાં આવ્યો હતો અને આ ભયંકર ગુનાનો એનો કેસ ચાલતો હતો, ખટલો ચાલતો હતો. અને જે લોયરો હતા, વકીલો હતા, એમણે પુરવાર કર્યું કે આણે બહુ ભયંકર ગુનો કર્યો છે પ્રોસિક્યુશને, છતાંય આ માણસ બહુ શાંત રહ્યો, કંઈ જવાબ ના આપે, બોલે નહીં. અને ત્યારબાદ જ્યુરીએ પણ પુરવાર કર્યું કે આ માણસ કહે છે કે એણે ભયંકર ગુનો કર્યો છે, અને તોય એ શાંત જ રહ્યો. જે જજ હતા, જજ એમણે બહુ ભયંકર આકરી સખત શિક્ષા ફટકારી તોય આ માણસ શાંત રહ્યો અને બધાને સમજાતું નહોતું કે આ માણસ કેવી રીતે શાંત રહી શકે. અને એ બધું પતી ગયા પછી છેલ્લે આ માણસે ગમે તે રીતે પણ જે ઇંગ્લેન્ડના રાજા હતા એમની પાસેથી રાજવી માફી પત્ર મેળવી લીધેલું. એટલે એ ઊભા થઈને એણે રજૂ કર્યું. ત્યારે બધાને સમજણ પડી કે એ કામ કેમ શાંત બેસી રહેલો ને બચાવ કરતો નથી ને કશું નહીં, કારણ કે રાજવી માફી પત્ર મળી ગયું હતું. વાલા મિત્રો, શું આપણે એ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ એ શાંતિના રાજા પાસેથી એ રાજવી માફી પત્ર મેળવી લીધું છે? એ બહુ જરૂરી છે. એક દિવસ પ્રકટીકરણના 20મા અધ્યાય પ્રમાણે આપણે શ્વેત સિંહાસન આગળ એ આખરી ન્યાય શાસન આગળ તો બધાએ ઊભું રહેવું પડશે, પણ આપણી પાસે રાજવી માફી પત્ર હશે તો પછી આપણે કોઈ ચિંતા નથી. પછી પુસ્તકો ઉઘાડવામાં આવે કે જે ઉઘાડવામાં આવે, પણ આપણી પાસે શું છે? ઈસુના લોહીથી લખાયેલું રાજવી માફી પત્ર છે. જો એ હોય તો પછી આપણે કોઈ ચિંતા નથી. વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તની શાંતિ એ ખરી શાંતિ છે. એ શું ખરેખર આપણા જીવનમાં આપણે પામ્યા છીએ એ પૂછવાની જરૂર છે. એક શહેરની અંદર સર્કસ પડ્યું અને આ સર્કસની અંદર એક ક્લાઉન આવેલો, જોકર આવેલો, અને એ જોકર બધાને એટલું સખત હસાવે, બધાને પેટ પકડી પકડીને હસાવે, એટલે એના લીધે મોટાને મોટા ટોળા લોકોના જાય જોવા, સર્કસ જોવા જાય, કારણ કે આવે બધાને બહુ સખત હસાવે. પછી એક રાત્રે એક સાયકાટ્રિસ્ટ ડૉક્ટરને ત્યાં, મનોચિકિત્સક ડૉક્ટરને ત્યાં એક માણસ આવ્યો અને કહ્યું કે મને એટલી ભયંકર અશાંતિ છે ડૉક્ટર, જો તમે કંઈ ઈલાજ નહીં કરો તો હું મરી જઈશ, કે તમે મારી શાંતિને માટે કોઈ ઈલાજ કરો, કંઈ દવા આપો, કંઈ બી કરો. કે એટલે પેલા સાયકાટ્રિસ્ટ ડૉક્ટર એનું સાંભળ્યું પછી કહે છે કે એક કામ કરીએ, તારા ઈલાજ માટે આપણે પહેલો કિમિયો આ કરીએ. મેં સાંભળ્યું છે કે આપણા શહેરમાં જબરજસ્ત સર્કસ પડ્યું છે, એમાં એક ક્લાઉન આવ્યો છે, જોકર આવ્યો છે, બધાને પેટ પકડીને હસાવે છે, તો તું જોવા જા, કે છે તું એ જઈને જોઈશ ને થોડું હસીશ એટલે શાંતિ મળશે, કે છે થોડીક શાંતિ મળશે એમ. તો પેલો તો રડવા લાગ્યો, જોર જોરથી રડે, પોક મૂકીને રડે. એટલે પછી પેલો સાયકાટ્રિસ્ટ કહે, પણ મેં શું કંઈ ખોટું કહ્યું? એટલે આ ભલા માણસ શું થયું, કેમ રડે છે? તો કે ભાઈ, એ ક્લાઉનને જોકર તો હું જ છું, કે છે એ બધાનો હસાવનાર હૃદયમાં હું રડું છું, કે છે હું રડું છું. કેટલા બધાની હાલત આવી છે આજે દુનિયામાં. તમને સવારે ગુડ મોર્નિંગ કહે છે, હેલો, હાય, હાઉ આર યુ, પણ હૃદયમાં તો એ રડતા હોય છે, હૃદય દુઃખી છે. વાલા મિત્રો, એનો એક જ ઈલાજ છે, એ કેવળ ઈસુની શાંતિ છે. ઈસુનું રાજવી માફી પત્ર એ જ આપણો ઈલાજ છે. પ્રાર્થના કરીએ. દરેક જણ આપણે આપણી આંખો બંધ કરીએ. વાલા મિત્રો, ખજૂરીનો રવિવાર છે. શું તમે ખરા હૃદયથી તમે હોસ્સાના પોકારી શકશો? કયો પ્રભુ, કૃપા કરીને મને બચાવ. ઓ પ્રભુ, મુજ પાપી પર દયા કરો. પ્રભુ, મને તમારી એ ખરી શાંતિ, પાપના કારણે ઈશ્વર અને માણસ વચ્ચેની શાંતિ તૂટી ગઈ, માણસ માણસ વચ્ચેની શાંતિ તૂટી ગઈ છે. આજે દેશો દેશો વચ્ચે શાંતિ નથી, આર્થિક શાંતિ નથી, કેટલી બધી અશાંતિ છે. ઓ પ્રભુ, મુજ પાપી પર દયા કરો. શું આપણે એ પ્રાર્થના આપણા હૃદયમાં અત્યારે કરી શકીએ? શાંત ના બેસી રહેશો અત્યારે જ પ્રાર્થના કરો. દરેક જણ આપણા હૃદયથી પ્રભુને કહે, હોસાના, પ્રભુ મને બચાવ, પ્રભુ ઈસુ, મુજ પાપી પર દયા કરો, તમારા લોહીથી મને ધુઓ, શુદ્ધ કરો અને મને નવું જીવન અને તમારી શાંતિ આપો. અને પ્રભુ ઈસુ આ જગ્યાએ હાજર છે, એ તમારી તરફ જોઈ રહ્યા છે. શું તમે તમારી કૃપા દ્રષ્ટિનો સમય અત્યારે છે ઓળખી લઈને પ્રભુને તમારા હૃદયમાં, તમારા હૃદયને યરૂસાલેમમાં આવવાને માટે શું તમે દ્વાર ખોલશો? ઈસુ તમારા હૃદયનું દ્વાર ઠક ઠોકી રહ્યા છે, ખટખટાવી રહ્યા છે. પ્રભુને કહે, પ્રભુ મારા હૃદયરૂપી યરુસાલેમમાં તમે આવો, મારા જીવનને શુદ્ધ કરો, મારી અશાંતિના લગતા જે કારણો છે, પાપો છે, એ સર્વ ધોઈ નાખો, પાપોની માફી આપો અને મને નવું જીવન આપો અને મને તમારી ભૂખ અને તરસ આપો, મને તમારી લગ્ન આપો. જો આ પ્રાર્થનાઓ તમે કરી છે, પ્રભુ તમને આશીર્વાદ આપે છે. અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા સ્વ પિતા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ આ તમારા પવિત્ર વચનોને માટે. પ્રભુ અત્યારે આ સમયે ઘણા લોકોએ પોતાના હૃદયમાં પ્રભુ તમને હોસાના ખરા હૃદયથી કહ્યું છે, પોતાના હૃદયમાં એમણે પાપનો પસ્તાવો કર્યો છે, પાપોની માફી માગી છે. પ્રભુ તમારા લોહીથી અમને ધુઓ, શુદ્ધ કરો અને અમારી અશાંતિના એ કારણો તમે ધોઈ નાખો, દૂર કરી નાખો, એ રાજવી માફી પત્ર તમે અમને આપો અને અમને નવું જીવન આપો અને આ વાલાઓને દરેકને આપો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની શાંતિ, જે સર્વ સમજશક્તિ કરતા પર એવી ઈશ્વરની શાંતિ આ હૃદયોમાં સ્થાપિત થાવ, પ્રવેશ કરો અને ત્યાં રાજ કરો. અને પ્રભુ મસીહાનું રાજ્ય હંમેશા એ જીવનોમાં, એ કુટુંબોમાં હંમેશા ટકી જ રહે, એવી અમારી પ્રાર્થના છે. ફરીને ઈશ્વર પિતા આભાર માનીએ છીએ તમારા વિજયવંત પ્રવેશને માટે, એ ખજૂરીના રવિવારને માટે કે જ્યારે દેવનું હલવાન એ પસંદ કરવામાં આવ્યું કે જે અમારે માટે બલિદાન બની જાય. પ્રભુ મેં તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ ફરીને એક વખત આ ગુજરાતી ફિલાડેલ્ફિયા ચર્ચની મંડળીને માટે, એમના વડીલોને માટે, સર્વ કુટુંબીજનોને માટે, વૃદ્ધો, વડીલો, જુવાનો, બાળકો, સર્વને માટે હું અંતઃકરણથી આભાર માનું છું. તમે આ દિવસોમાં તમે અમારી મુલાકાત કરવાના છો ને કરી રહ્યા છો, અમે આભાર માનીએ છીએ. પ્રભુ તમે અમ દરેકને અને આ વાલાઓને, આ મંડળીને, આ કુટુંબોને તમારો પુષ્કળ આશીર્વાદ આપો. ઈસુને નામે માગીએ છે, આમેન. પ્રભુની શીખવેલી પ્રાર્થના બોલીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસ સમય રોટલી આજ અમને આપો, એમ એમણે માફ કર્યા છે તેમ તમે ઋણને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, ઊંડાઈથી માં છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે, આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માની મીઠી મધુરી સંગત, પવિત્ર આત્માનું પરાક્રમ, સામર્થ્ય અને શાંતિ આપણ દરેકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો, આમેન.